श्री श्री गणेशाय नमः, श्री सरस्वतये नमः, श्री गुरुभ्यो नमः, ओम नमो भगवते वासुदेवाय। सिया राम मय सब जग जानी, करउ प्रणाम जोरी जुग पानी। ज्ञानीनी नजर स्त्री ऊपर पड़शे तो मानसे हाड़चांदानी पुतळी छे, विष्टा मणमूत्रथी भरेली छे, तेमां शुं बळ्युं छे एम मानी તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લેશે। વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો તેને લાગશે કે આ સાક્ષાત લક્ષ્મી જેવી છે। જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગ્રહસ્થ માટે થોડો અઘરો છે, વૈષ્ણવનો માર્ગ આપણા માટે સુલભ છે। જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે, જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે। સ્ત્રી સુંદર છે પણ જ્ઞાની કહે છે વિષ્ટામૂત્રથી ભરેલું પૂતળું છે, તેમાંથી મનને હટાવશે। સૌંદર્ય કલ્પનામાં છે, જ્ઞાની સ્ત્રીના દેહનો તિરસ્કાર કરશે, પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડશે તો લક્ષ્મીદેવી માની નિર્વિકાર થઈ નમન કરશે। વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે, કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભાગવત ભાવ રાખી નિર્વિકાર ભાવે વંદન કરવું સારું છે। મહાપ્રભુજી કહે છે પ્રત્યેક પદાર્થ શ્રીકૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે, પરંતુ ખંડન બંડનની ભાનગઢમાં પડવું નહીં, તેથી રાગ દ્વેષ ઉભા થાય છે। જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે। તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જળ ભરતની જેમ। જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે, ભગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે। ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે, તે સર્વસંગનો ત્યાગ કરશે। ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે। ભરતજી કહેશે મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત। ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી, તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે। ઋષભદેવજીની કથા પ્રથમ આવશે, ઋષભાવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે। પંચમ સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યારૂપ છે। બીજા સ્કંધમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું, જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંધમાં સર્ગ વિસર્ગ લીલામાં બતાવ્યું। હવે પ્રશ્ન એ છે કે જ્ઞાનને સ્થિર કેમ કરવું, એ પાંચમા સ્કંધમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે। સ્થિતિ એટલે પ્રભુનો વિજય, સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે। પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે, મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થ આશ્રમમાં રહેવા છતાં તેમણે સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રીકૃષ્ણમાં દ્રઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કરે છે, રાજન ઘર ભક્તિમાં બાધક થાય છે, ગૃહસ્થે ઘરમાં વિષમતા કરવી પડે છે, ગ્રહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી, શત્રુ મિત્ર ચોર શેઠ સર્વ પ્રત્યે સંભાવ રાખી શકતો નથી। શ્રીકૃષ્ણનો ગ્રહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે। એ કૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માંગવા આવ્યો, અગાઉ દુર્યોધને શ્રીકૃષ્ણનું અપમાન કર્યું હતું, છતાં દુષ્ટ નફટ થઈ મદદ માંગવા આવ્યો। સાધારણ મનુષ્ય પોતાનું થયેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રીકૃષ્ણ તૈયાર થયા છે। અર્જુન પણ મદદ માંગવા આવેલો, દુર્યોધન કહે કે હું પહેલો આવ્યો છું, માંગવાનો મારો અધિકાર પહેલો છે। શ્રીકૃષ્ણ કહે હું બંનેને મદદ કરીશ, એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર શસ્ત્ર વગર રહીશ। દુર્યોધને વિચાર્યું આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરનારની જરૂર છે, માંગ્યું કે મને નારાયણી સેનાની જરૂર છે। દુર્યોધને સેના માંગી, અર્જુને શ્રીકૃષ્ણ માંગ્યા। આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે, તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે। ગૃહસ્થાશ્રમમાં ભક્તિ કરતા ક્યારેક કંઈક વિઘ્ન આવે છે, તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું મારે આ વ્યવહાર છોડી દેવો છે। પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે, વ્યવહારમાં ભેદભાવ જાગે છે, ભેદભાવથી બધા દોષ આવે છે। ભેદભાવ હોય તો કામ ક્રોધ વગેરે વિકારો આવે છે, જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે, વ્યવહાર અને પરમાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. જય શ્રી કૃષ્ણ.